પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત એમાં 82 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. પાનું 53 છે. ધર્મ પણ જ્ઞાનીને થાય છે અને ઊંચા પુણ્ય પણ જ્ઞાનીને જ બંધાય છે. ધર્મ પણ જ્ઞાનીને એમ કહીને શું કહેવું છે? અજ્ઞાનીને એમ થાય નહીં. અહીંયા બે વાત લેવી છે, ધર્મ અને પુણ્ય. તો બે કોને હોય છે? યથાર્થપણે ઊંચા પુણ્ય અને ધર્મ બે જ્ઞાનીને છે. જ્યાં અજ્ઞાનપણું છે, મિથ્યાત્વ છે, ત્યાં ધર્મ પણ નથી. અને જ્ઞાનીની ભૂમિકામાં જેવા ઉચ્ચ પદવાળા, જેને તીર્થંકર પ્રકૃતિ બંધાય, ચક્રવર્તી, 12 ચક્રવર્તી હોય, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 નારાયણ જે થતા હોય, 63 સલાક પુરુષો, એવા પુણ્ય પણ કોને છે? જ્ઞાની. અને આ રીતે શું થયું? જેને પુણ્યની હીનતા કરી છે અને સ્વભાવની અધિકતા કરી છે, તો એને પણ ધર્મ પણ એને છે અને ઊંચા પુણ્ય. ઊંચા પુણ્ય કહીને એ કરવા યોગ્ય છે એમ નથી કહેવું, પણ મિથ્યા દ્રષ્ટિને જે બંધાય નથી બંધાતા અને આ જ્ઞાનીને એ બંધાય છે. તો ધર્મ પણ, તો એ રાગાદીને હેયરૂપ જાણીને સ્વભાવને અધિક કર્યો તો ધર્મ પણ એ જ્ઞાનીને છે. અને એ ભૂમિકામાં જ્યાં ભેદજ્ઞાન કર્યું છે તો સહજપણે એવા કસાયની મનતામાં પુણ્ય થાય તો તીર્થંકર આદિ પ્રકૃતિ એ જ્ઞાનીને પણ બંધાય છે. એની સામે અજ્ઞાનીને આત્માના સ્વભાવની ખબર નથી, તેથી તેને ધર્મ પણ નથી અને ઊંચા પુણ્ય પણ નથી. કોની વાત લીધી? આપણી વાત લીધી. જો અજ્ઞાન દશામાં આપણે ગમે તેટલી પુણ્યને આમ ઈચ્છીએ, પુણ્યની અધિકતા કરીએ અને કહે છે, તો પણ એ જ્ઞાનીને જેવું છે એવું હોતું નથી, ધર્મ તો નથી. અજ્ઞાનીને આત્મા, આ એક આખી શું છે? અજ્ઞાન શું છે? આપણું અજ્ઞાન શું છે? આમાં જ લખ્યું શું છે? આત્માના સ્વભાવની ખબર નથી, એ જ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એવું ન સમજ્યું કે 12માં કોઈ યાદ નથી રહેતું, કહેતા આવડતું નથી, એ નહીં. મૂળ અજ્ઞાન શું છે? આત્મ સ્વભાવની શું શબ્દ વાપર્યો છે? ખબર નથી, ઓળખાણ નથી, વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, આ મૂળ છે. મૂળ અજ્ઞાનનો પાયો, બે વાત વિચારવા જેવી છે, જ્ઞાનનું સમ્યકપણું અને જ્ઞાનનું ક્ષોભપણું, બે વાત જુદી છે. આપણે શેનો પુરુષાર્થ કરવો છે? જ્ઞાનના ક્ષોભપણની વૃદ્ધિનો કે જ્ઞાનના સમ્યકપણાનો? જ્ઞાનનું સમ્યકપણું છે અને કદાચ 12માં ક્ષોભસમ એટલો ઓછો હો કે આત્મા શબ્દ બોલતા ના આવડશે કદાચ. ભલે એ સંજ્ઞી પછી સંજ્ઞી જ હશે, સંજ્ઞી એટલે પછી એ તો હશે જ, પણ કદાચ નવ તત્વના નામ ના આવડે. બીજો પણ શું છે અંદરમાં? અંતરંગમાં જ્ઞાનનું સમ્યકપણું. અને જ્ઞાનનું સમ્યક એટલે શું? અનુભૂતિના કાળે આત્માનો હું જ્ઞાયક ભગવાન આત્મા છું એવો સ્વીકાર થવો, અંતરંગમાં પોતાના ચૈતન્ય તત્વનો સ્વીકાર થવો, એ જ્ઞાનનું શું છે? સમ્યકપણું. આજે એક સામાન્યપણે કદાચ નજરમાં તો આવ્યું જ હશે, આત્મસિદ્ધિમાં ખાસ શેની વાત આવે? દેહાધ્યાસની વાત આવે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા, ખાસ ખાસ દેહાધ્યાસની શેના માટે વાત લીધી? કારણ કે 24 કલાક આપણું કેની તરફની વૃત્તિ હોય છે, ક્યાં હોય છે? કારણ આવું બધું કેમ હશે? આમ દેહાધ્યાસની અધિકતા કેમ હશે? કદાચ આર્થિક સ્થિતિ નહીં હોય, બીમાર પડ્યા, ઓપરેશનની વાત આવશે તો ડૉક્ટરને શું કહેશું? આપણે જે કાંઈ સસ્તું ઓપરેશન થતું એ કહેશું કે શું કહેશું? બેસ્ટમાં બેસ્ટ પણ આર્થિક સ્થિતિ નથી તો શું છે? ડૉક્ટરને કહેશું હું ઉધાર લઈને આપીશ પૈસા, પણ મને આવો એક દેહાધ્યાસ રહેલો. કારણ કે પોતાનું અસ્તિત્વ જ આપણે શેમાં માન્યું છે? શરીર છે તો હું જીવતો છું અને શરીર છૂટે તો હું મર્યો છું, આ અભિપ્રાય છે. આપણને બહુ ઇઝી લાગે છે, પણ એક મોટો દેહાધ્યાસ છે. અને આવા દેહાધ્યાસમાં ક્યારેય પણતી આત્મા તરફ નહીં વળે. ઘણી વાર એમ થાય, આટલું બધું કરીએ છીએ પણ કેમ નથી થતું, ક્યાંથી થાય? કારણ કે શું કર્યું છે, કોની સાથે જોડાણ કર્યું છે? જેમ એક ભૂલથી પગની અંદર દોરડી ફસાઈ ગયેલી હોય અને આમ દૂર જવા જઈએ તો શું થાય છે, પડી જાય, કેમ નથી જતા? કારણ કે પગમાં શું પડી છે, એમ વૃત્તિ ક્યાં છે? શરીરમાં અધ્યાસ. અધ્યાસ એટલે શું? એકાકારપણું, એકત્વપણું, મારાપણું. શરીરમાં અધ્યાસ ક્યારે હશે, દિવસના કે રાતના? સૂતા હોય ત્યારે કાંઈ ન હોય ને, રાતના હોય શું હોય? અરે જીવનમાં એક સમય પણ એ દેહાધ્યાસ છૂટો નથી. તો અહીંયા આપણને આ મૂળ આખું શું છે, આત્મ સ્વભાવની ખબર નથી. હું કોણ છું, હું કોણ છું, એ પ્રશ્નનો જવાબ છે કે નહીં આપણી પાસે? છે કે નથી? જરૂર છે. આપણે નાસ્તિક નથી, હું છું એ તો એને ખબર, પણ જ્યાં ખરેખર અસ્તિત્વ છે એની ખબર નથી. અને એ તો મોટું અજ્ઞાન છે. નાસ્તિક છે એ અસ્તિત્વ નથી માનતો, જો કે એ પણ એની મોટી ભૂલ છે. શ્રીમજીએ તેના માટે કયો શબ્દ વાપર્યો, કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર. એમ કરે છે હું નથી, હું નથી. શું શબ્દ છે? નાસ્તિક એમ બોલતો હશે ને, નાસ્તિક એમ ન બોલે હું નથી તો હું છું એમ બોલે? એ પછીની વાત, પછી બોલતો શું હશે, કહેતો શું હશે, હું નથી. તો ભાઈ હું શબ્દ ક્યાંથી આવ્યો? હું કોકના અસ્તિત્વને સૂચવે છે કે નહીં? સરસ એમાં લીધું, કરી કલ્પના. કલ્પના છે, ભૂલ છે, પણ કરી નાના નાસ્તિ વિચાર, હું નથી, હું નથી, પણ એ જ અસ્તિ સૂચવે એ જ કરવું. તો હું છું એ તો આપણે માનીએ, કારણ કે બધા આસ્તિક છીએ, આપણે નાસ્તિક નથી. ફૂલ ક્યાં છે? જે મૂળ પોતાનું અસ્તિત્વ છે ત્યાં આપણે આપણું અસ્તિત્વ માનતા નથી, ને જ્યાં આપણું અસ્તિત્વ નથી ત્યાં આપણે આપણાપણું માની બેઠા છે. અને એના માટે પૂજ્ય ગુરુદેવ છે, બહુ સરળ ભાષા, કેમ ખબર પડે હું કોણ છું, મારું અસ્તિત્વ કેવું ક્યાં હોય? તારું હોય તે તારાથી જુદું પડે નહીં, અને જુદું પડે એ તારું નહીં. વિચારી જવું, સિદ્ધ ભગવાનને કેટલું છે એમની પાસે? નો કર્મ એમની પાસે છે, શરીર છે, દ્રવ્ય કર્મ છે, ભાવ કર્મ છે, શું છે? એક પરિપૂર્ણ આત્મા, જ્ઞાનમય ભગવાન આત્મા છે બસ. તો એ જ મારું શું છે, અસ્તિત્વ છે. પણ છતાં મોહની જેને કહે ને ગ્રીપમાં એવા આવી ગયા છે કે એના વિના જાણે એમ લાગે શરીર વગરની ક્યારેય કલ્પના નહીં કરી હોય. કારણ કે શરીર વગર તો એમ થાય હું તો મરી ગયો હોય છે. પોતાને ક્યારે પણ એવું માની લીધું છે કે બસ આ શરીરનો યોગ થયો ત્યારે મારો શું થયો, જન્મ થયો, અને આ શરીરનો યોગ થશે તો મારું અંત આવે. આ એનાથી આખી ક્યાં લઈ જવું છે, પુરુષાર્થ દ્વારા ક્યાં લઈ જવું છે, આત્મા સ્વભાવની ઓળખાણ સુધી પહોંચવા. ક્યારે પણ એ વાત સમયસારમાં પહી ગયા હતા કે હું એક નાયક ભાવ છું, હું એક શુદ્ધ સદા અરૂપ. કેટલી જગ્યા છે આવું હું પણ સ્થાપવું પડશે. તો એ આપણને મિથ્યાત્વ છે ત્યાં સુધી આત્માના સ્વભાવની ખબર નથી, અને ધેરફોર આત્માના સ્વભાવની ખબર નથી એટલે કે વિપરીત માન્યતા છે, ઊંધી શ્રદ્ધા છે, તેથી ધર્મ પણ નથી અને ઊંચા પુણ્ય પણ નથી. ભલે પુણ્યનો પક્ષ હોય, પુણ્યથી ધર્મ માને ઘણું જ કરતાય, પણ જે સાધક દશામાં જે પુણ્ય બંધાય એવા અજ્ઞાનીને બંધાતા નથી. કદાચ જઈ શકે તો ક્યાં સુધી જાય છે, નવમી ગ્રહવેક સુધી જાય છે. હવે એનો ખુલાસો ગુરુદેવ શીખે છે, ઊંચા પુણ્ય તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, બળદેવ પદ, તે બધા પદ સમ્યક દ્રષ્ટિ જીવોને જ બંધાય છે. સમ્યક દર્શન સહિતની જ ભૂમિકા હોય તેમાં જ આ પદ બધા બંધાય છે. અને છતાં પણ ગુરુદેવ શ્રીએ તો બંધાય છે સમ્યક દ્રષ્ટિની પૂર્ણતિ, પણ એની સાથે સાથે શું વાત કરી? બોટાદમાં વાત કરી હતી, બહુ કેટલા વર્ષો થઈ ગયા છે, નહીં 95 વર્ષ પહેલા, ક્યારે 85માં કરેલું બોટાદમાં, જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય પણ એ ધર્મ નથી, કારણ કે ધર્મથી બંધ ન હોય. ધર્મ બંધન કરાવે કે બંધનથી છોડાવે? તો તીર્થંકર પ્રકૃતિ પણ બાંધીને બાંધ્યું છે ને, તો પ્રકૃતિ બંધાય એ આત્માનું કાર્ય છે કે એનાથી રહિત થવું એ આત્માનું કાર્ય છે? અને મહાવ્રત તે આશ્રવ છે, એક સુરવીર પુરુષનું આ કામ છે. આવા બધાને મિથ્યા અભિપ્રાય વચ્ચે આવું એક તત્વ મૂકવું, તો એ અહીંયા આપણને કહે છે કે એ સંકિર્તિને જ બંધાય, અને છતાં પણ જ્ઞાનીને શું હોય છે? એની હોંશ હોય છે. આજે એ જ વાત આવી છે ને, એક સાધર્મી છે અને એક લૌકિક અપેક્ષાએ ભાઈઓ છે, એને શું હશે એવો એક વિકલ્પ આવ્યો તો શું મળ્યું? શું મળ્યું? સર્વાર્થ સિદ્ધિનો ભાવ મળ્યો ને, સરસ એચિવમેન્ટ થયું ને. અરે 33 સાગર મિનિમમ, પછી તો મનુષ્ય પર્યાય આવશે, એમાં સાધના કરશે ને ક્યારે. અરે એક એક ભાવનું આવું જો પનિશમેન્ટ છે, તો આપણે વિચારો આપણા વિકલ્પોનું શું પનિશમેન્ટ હશે. જીવનમાં એક વિકલ્પ થાય, સોગાનીજી તો શું, બહિર્મુખ વૃત્તિ થાય, યમનો દૂત જેવું લાગવું છે. યમનો દૂત એટલે શું કહેવાય? મરણ જેવું એવું લાગવું જોઈએ કે હું મારા ચૈતન્ય જીવનમાંથી આ રાગમય કરીને તો મારા સ્વભાવનો હું તો ઘાત કરું છું. જીવનમાં એ પ્રકાર પ્રતિકૂળતાનો ભય લાગ્યો છે, પણ પોતાના વિભાવનો પોતાને, એમાં આપણે તો મિથ્યાત્વનો ક્યારે ભય લાગ્યો છે? તો અહીંયા આપણને કે એ આવા જે પદો મળે છે એ સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન થયા પછી જ એ બંધાય છે. હવે આવા પુણ્ય એવા જ્ઞાનીને કેમ હોય છે? કારણ કે જ્ઞાનીને એમ ભાન છે, એમ જ્ઞાન છે, ભાન છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે એક મારો નિર્મળ આત્મ સ્વભાવ જ આદરણીય છે. ફરીથી આખું શેના માટે ગુરુદેવ શીખે છે આ જે શબ્દો? એક મારો નિર્મળ આત્મ સ્વભાવ જ આદરણીય છે. શોને માટે કહે છે? એ સાધક જ્ઞાની ધર્માત્માને કદાચ તીર્થંકર પ્રકૃતિ બંધાણી તો પણ કહે છે મને એનો આદર નથી. અહીંયા તો આપણે બંધાવાની નથી, અને છતાં પણ ગુરુદેવ એના માટે એક સરસ શબ્દ વાપરતા, જે મિથ્યા દ્રષ્ટિ છે એમ કે મારે તીર્થંકર પ્રકૃતિ બંધાય તો શું થાય? સુખે તીર્થંકર પ્રકૃતિ નહીં, તેતસ થાય તો સારું છે. તેતસ ખબર પક્ષીનું નામ છે. તને આત્માની કાંઈ અધિકતા લાગતી નથી ને પ્રકૃતિ બાંધવામાં તને છે અભિપ્રાય, તું એક કોઈક તેતર પક્ષી જેવો થતો છે. અરે જેને હે પણ છે, અને આવું બંધાવા છતાં પણ ચક્રવર્તી પદ માટેનો બંધાય તો પણ જ્ઞાનીને શું છે? એક મારો નિર્મળ. આ એકની અધિકતા વગર આખી અનેકપણાથી તારી દ્રષ્ટિ નહીં છૂટે. એકની, અને જેના માટે બનાસીદાસજી એક સરસ શબ્દ લખ્યા છે નાટક સમય, એક દેખીએ જાણીએ રમી રહે એ કઠોર, સમલ વિમલ ન વિચારીએ એહી સિદ્ધિ નહીં હોય. ક્યાં સુધીની વાત હતી? આ સવારના જેમ શું આવ્યું હતું? ક્યાં વિકલ્પમાં રહેવું છે, દ્વૈતના કે અદ્વૈતના? એમ અહીંયા છે એક એક, અહીંયા આવ્યું ને એક મારો નિર્મળ હતો, એમ શેનો? એક દેખ હા, એક દેખીએ જાણીએ જ, અહીંયા જેમ એક આત્મા નિર્મળ છે એમ હું આત્મા એક રૂપ છું, જેમાં કોઈ ગુણભેદ પણ નથી, ત્યાં સુધી પહોંચવું. શ્રદ્ધાને ક્યારે પણ ભેદ સ્વીકાર્ય નથી. જ્ઞાન જાણે છે આત્મા ભેદ અભેદ રૂપ બે રૂપ છે, જ્ઞાનનો વિષય છે, પણ શ્રદ્ધા તો કોને વિચાર? એક રૂપતાને, શ્રદ્ધાને વિષય એકરૂપ જ હોય છે. તો હું એક એક દેખીએ જાણીએ, શ્રદ્ધામાં પણ એક છે, સુદનયમાં પણ એક છે. પછી આગળ સમલ વિમલ ન વિચારીએ, હું મલિનતા સહિત પર્યાયમાં છું કે નથી, સ્વભાવમાં હું વિમળ છું એવા પણ જ્યાં વિકલ્પ નથી. આવા બધા ઘણા સમયસારમાં હોય છે. આત્માને માટેના નયથી ને પ્રમાણથીના વિકલ્પો હોય છે, જે સોળમી ગાથા પછીમાં હોય છે, કે એવા કોઈ વિકલ્પોમાં આત્માની પ્રાપ્તિ નથી થવાની. એમ અહીંયા પણ એકરૂપ આત્માને છોડીને હું પર્યાયમાં અત્યારના મલિનતામાં છે, સ્વભાવ મારો નિર્મળ છે, એવા વિકલ્પના ભેદ પણ એને આત્માને માટે એ સાધ્ય નથી. સમલ વિમલ ન વિચારી અહી સિદ્ધિ, આનાથી તને સિદ્ધિ. આનાથી સિદ્ધિ એટલે આ વિકલ્પોને પણ છૂટશે તો જ, નહીં બીજા કોઈ ઉપાયથી તને શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાની નથી. તો એક મારો નિર્મળ આત્મ સ્વભાવ જ આદરણીય છે, એ સિવાય મારે કોઈ વિચાર કરી લેવો. આપણે કેટલી જગ્યાએ આપણા આદરણીયને મોહન કેટલા લાગ્યા છે આપણને. જીવનમાં એકરૂપતા, એકરૂપતામાં આવીશ તો એકાગ્રતા થશે, અને એકાગ્રતાની સ્થિરતામાં જ ધ્યાનની પ્રણતિ આગળ વધવાની. પછી એકરૂપ વિષય જ હાથમાં નથી આવ્યો, ઉપયોગની એકાગ્રતા થતી નથી, ધ્યાન કેવું હોય? અસ્થિર રૂપ હોય કે સ્થિર રૂપ હોય? ધ્યાનમાં શું હોય? લીનતા, સ્થિરતા, એકરૂપતા હોય કે અનેકતા હોય છે? તો વિષય જ આપણે એકરૂપ હજી ગ્રહણ નથી કર્યો, તો એકાગ્રતા અને એકાગ્રતા પૂર્વક સ્થિરતા લીનતા ક્યાંથી થવાની છે? તો અહીંયા એ આજે તે સિવાય રાગનો એક અંશ કે પૂતગલનો એક રજકણ, શું શબ્દ વાપરો પૂજ્ય ગુરુદેવજી? આ એક શુદ્ધાત્મા, એકરૂપ શુદ્ધાત્મા જ આદરણીય છે. તે સિવાય હવે કોણ લઈ લેવા? રાગનો એક અંશ કે પૂતગલનો એક રજકણ પણ. આવું કઈ આવે સમય સર? નહી, પૂતગલનો એક રજકણ એવું પરમાણુ માત્ર નથી. અરે આવી ગયો ને એક રજકણ, પરમાણુ માત્ર પણ મારો નથી. કયો પરમાણુ લેશો? કયો? શરીરનો લેશો કે બીજાનો? કોઈ પણ. કાંઈ શરીર તો આપણું છે કે નહીં? વિકલ્પ જ કરીશ નહીં. અશક્યનો વિકલ્પ છે નો વિકલ્પ, એક વિચાર એ વિકલ્પનો કરવાનો, અશક્યનો કે શક્યનો? ન હોય એનો કે હો આપણાનો વિકલ્પ? વિકલ્પ કરીએ છીએ કે નથી કરતા? હા, તો પછી કોનો હવે કરવો? જે સદભાવ રૂપ છે એનો કે અસદભાવ રૂપ છે એનો? કોનો કરવો? સદભાવનો વિકલ્પ કરવો. છે એનો શેનો વિકલ્પ છે? છે એનો અનુભવ કરજે, છે એનો આશ્રય લેજે, અને નથી એનો શું ચિંતા કરે? ખરેખર વિકલ્પ કરવા જેવો જ નથી. કોના માટે? હું ચૈતન્યમય ભગવાન આત્મા છું, છું એનો શું વિકલ્પ? મારી પાસે 5,000 રૂપિયા જોતા હોય, 5,000 ખીચામાં હોય, કોની પાસે માગીશ? અરે વિકલ્પ પણ શું આવશે? છે નો વિકલ્પ નથી, છે સ્વરૂપ છે એનો હવે ઓળખાણ કરીને અનુભવ કરજે, અને જે નથી એના સંબંધિત શું વિકલ્પ કરો? સેના માટે વિકલ્પ કરીએ છીએ આપણે? વિકલ્પ કરીને શું કરે? ફિક્સ ફરીથી એક માનીએ, ઈચ્છા કરીએ ને, ડિમાન્ડ કરીએ, વિકલ્પ સેના માટે કરીએ? છે એની કે નથી એની? સામાન્યપણે સેના માટે વિકલ્પ કરીએ? છે એની કે નથી એની? તો કોનો વિકલ્પ કરો છો? આત્માનો? આત્મા છે કે નથી? તો છે એનો કામ વિકલ્પ કરવો છે? અને જે પદાર્થ મારો છે જ નહીં, મારાથી ભિન્ન છે, એનો શું કરવો? વિકલ્પે ખરેખર ભેદ પડાવ્યો છે. આત્માની અનુભૂતિ માટેનો એક પડદો છે. કેવો વિષય? બહારનો નથી એ જોવે છે. અરે તો તારામાં શું ખામી છે કે નથી તને જોવે છે? નથી એ કોઈ દી તને મળવાનું નથી, અને તને એનું વેદન નથી થવાનું. જે જેનો તારામાં અભાવ છે એનું ક્યારેય તને વેદન થવાનું નથી. શેની જરૂરિયાત છે તને? થોડીક પોતે પોતા અંદરમાંથી વિચાર કરવા જેવું છે. વિકલ્પ હંમેશા એકાકારપણું નહીં થવા દે, એ આત્માની અનુભૂતિમાં એક પડદા રૂપે કામ કરશે. વિકલ્પમાં અનુમાન થઈ શકશે, પ્રત્યક્ષપણું અનુભવ નહીં થઈ શકે. ક્યાં વિકલ્પ નહીં? તો બધી વાત સવારના જે દ્વત અદ્વતનો કહીને મુનિરાજે તો ક્યાં સુધીની વાત કરી લીધી. અને એ કેવી ધારા હશે? એક અદ્વૈત ચૈતન્યની અનુભૂતિ છે, પણ એ અનુભૂતિનો વિકલ્પ નથી. જ્યારે નિરીકલ દશા છે ત્યારે કોણ છે? કોના ઉપર અવલંબન આશ્રયમાં કોણ છે? અદ્વૈત તત્વ છે, એકરૂપ અભેદ, પણ એ સંબંધીનો વિકલ્પ પણ નથી. તો એવી અહીંયા કે એક મારો નિર્મળ આત્મ સ્વભાવ જ આદરણીય, તે સિવાય રાગનો એક અંશ, રાગનો એક અંશ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિ કોઈ પણ, હજી એક અંશમાં પણ ક્યાં સુધી લેશું આપણે? ક્યાં સુધી? સંજલનનો છેલ્લો લોભનો અંશ પણ સૌથી સૂક્ષ્મ ક્યાં છે? સંજલનનો પણ લોભ, કારણ કે બીજા જઈ એક સાથે જાય ક્રોધ માન માયલો. અહીંયા સંજલનમાં પહેલા ક્રોધ, પછી માન, અને છેલ્લે લોભ, એક અંશ, અને હવે એની સામે બીજું. પૂતગલનો એક રજક પણ, એક રજકણ પણ આદરણીય નથી. અને એની જગ્યાએ કેટલામાં આપણે એકત્વ, મમત્વ, આદરણીયપણું માન્યું છે. મોહ ભાવે કોઈને બાકી ન થાય. એ સાતાના કે એના ઉદયની અપૂર્ણતા છે, એટલે યોગ અલ્પ છે, પણ એકત્વમાં તો પૂર્ણતા છે. એવું ન સમજ જેટલા પદાર્થો છે એટલામાં જ એકત્વ છે, નથી એવું નથી. એ તો છે ને યોગ, બાકી તો એકત્વપણું તો બધામાં એ પડ્યું. તો આ એક રાગનો એક અંશ કે પૂતગલનો એક રજકટ પણ આદરણીય. આવી પ્રતીતિ થતા, શબ્દો શું છે? આવો વિકલ્પ થતા, આવું ધારણા જ્ઞાન થતા, આવું શબ્દો બોલતા આવડતા નહીં તો છે, અમને તો પ્રતીતિ છે. અરે પ્રતીતિ હોય અને એનાથી ભિન્નતાની ધારા ન હોય તો પ્રતીતિ શેની થઈ? પ્રતીતિ હોય અને ઉપયોગ બહારમાં ભટકતો હોય તો પ્રતીતિ શેની થઈ છે? એવી પ્રતીતિ થતા, હવે ક્યાં પ્રતીતિ થતા ક્યાં આવ્યું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું છે, પણ હજુ સંપૂર્ણ વિતરાગ થયો નથી. આ કોની વાત આવી? ચારિત્રની. શ્રદ્ધા જ્ઞાન થઈ ગયું છે, ભેદજ્ઞાન થયું છે, હવે શું બાકી રહ્યું છે? ચારિત્રનો પુરુષાર્થ. હજુ સંપૂર્ણ વિતરાગ થયો નથી, તેથી રાગનો ભાગ આવે છે. કોની વાત આવી ગઈ? સાધક જીવની. ઓલું તો આપણી અજ્ઞાનીની તો વાત આવી રહી છે એમાં, કે આપણને કોઈ ઊંચા ધર્મ તો નથી, ઊંચા પુન પણ નથી. જ્યારે હવે જ્ઞાનીની વાત કરે છે, કે જ્ઞાની કેવા છે? એ કે રાગના એક અંશ અને રસકણને પણ આદરણીય માનતા નથી, અને એમને શ્રદ્ધા જ્ઞાન તો થઈ ગયા છે, હવે ચારિત્રમાં કમજોરી છે, સંપૂર્ણ વિતરાગ નથી, તેથી હવે સરસ શબ્દ છે, રાગનો ભાગ આવે છે. આવો શબ્દ કેમ વાપરો? રાગનો ભાગ આવે છે એટલે શું? હવે જે મિથ્યાત્વ સાથેના બધા અનંતાનુબંધી અપ્રત્યા બધા છે એવું નથી, હવે એમાંથી શું રહ્યો છે? અંશે રહ્યો છે, અને એનું નામ ભાગ આવે છે. શું થઈ ગયું છે? પૂરેપૂરો નથી, હવે એ રાગના ટુકડા રહ્યા છે, હવે એ અંશ રહ્યા છે, એને હવે છેદવાન ચારિત્રનો છે તેનો ભાગ આવે છે. અને એ જે રાગ આવે છે એમાં ઊંચી જાતનો પ્રશસ્ત રાગ આવતા. જો ફરીથી કોઈને એમ થાય ગુરુદેવ ઊંચી જાત, ઊંચી જાતનો એટલે કઈ આદરણીને કરવા એવું નહીં, એ તો પહેલી વાત આવી ગઈ. પણ અહીંયા જે મિથ્યા દ્રષ્ટિને જે બંધાય છે એવા અહીંયા નથી, એને બંધાતા જ નથી. અને ખાલી જ્ઞાનીને, સાધક આત્માને બંધાય એને માટે નહીં. જેનું વર્ણન, આ બધાનું વર્ણન શેમાં આવતું હોય? તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, પ્રથમાનુ યોગમાં જેનું વર્ણન મુખ્ય આવતું હોય છે એનાને, કે એવાના જે પદ છે એનો પણ જે પુણ્ય એ જ્ઞાનીને જ સાધક દશાને જ એ બંધાય છે, કારણ કે હજી ચારિત્રમાં રાગ આવે છે, ઊભો છે, તો એ પ્રશસ્ત રાગ આવતા તીર્થંકર ચક્રવર્તી વગેરે ઊંચી પદવીઓ બંધાય છે, આદરણીય નથી અને બંધાય છે, અને જે માગે છે એને એવા બંધાતા પણ નથી. એનાથી આગળ 83 નંબર લઈએ. ભલે ચાર લાઈનનો હશે પણ શું આપણા માટે ખાસ શું છે? અંતરના ઊંડાણમાંથી રૂચિને લગની લાગવી જોઈએ. છે પાછળ કોના માટે છે? ખાસ આપણી ભૂમિકા માટેની વાત છે. આપણે માનીએ મને શેમાં છે, શું છે આમાંથી? એક શબ્દમાંથી કયો છે આપણને? અંતરના ઊંડાણમાંથી છે, રૂચિ છે, લગની છે, શું છે આમાંથી? શું છે જીવનમાં બોજ વિચારવા જેવું છે? જે મન પાંચ ઇન્દ્રિયના વિષયમાં લાગે છે એવું ક્યારેય આત્મા વિષયમાં લાગ્યું છે? આત્માના વિષયની વાત તો દૂરની વાત, અરે આત્માની વાતમાં ગુરુવાણી સાંભળવામાં પણ લાગ્યું છે. અંતરની લગની લાગી એ તો વાત જુદી છે, પણ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેવી રીતે હોય એવું ક્યારે છે? એ રીતે અહીંયા અંતરંગના ઊંડાણમાંથી, ખાલી કેવા ખાતર નહીં, ખાલી સંતોષ માની લે ઘણું છે, 10 દિવસ હમણાં બોજ આપણે કરશું, અરે જ્યાં સુધી સ્વાનુભૂતિ ન પહોંચાય ત્યાં સુધી લાગે મારામાં હજી ખામી છે. ભાઈથી ભલે એક ધારણા જ્ઞાનમાં બધો જ, ધારણા જ્ઞાનમાં શું આવી ગયું છે આપણને? વિષય અને વિધિ બે આવી છે ધારણા જ્ઞાનમાં. શું આવી છે? વિષય. વિષય કોણ છે? શુદ્ધાત્મા. કોઈને જોવું હોય તેમાં જોઈ લેવું. સમયસારની 73મી ગાથા છે, આ મોઢે જશે ઘણાને. એમાં પહેલી લાઈનમાં શેની વાત છે? છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ. કોની વાત આવી? પોતાની કરતા. હમણાં આપણે જે વાત ચાલી છે એમાં વિષયની વાત આવી છે ને, અનુભૂતિ માટેનો વિષય આશ્રયભૂત છે એની વાત આવી, પછી એની વિધિ શું પ્રાપ્તિ? એમાં રહી સ્થિત લીન, એમાં આ વિધિ છે. તો આમ તો આપણે હો, અમને તો ખબર પડી ગઈ વિષય પણ શું છે અને વિધિ પણ શું છે, અને પછી એનું ફળ પણ બતાવ્યું. શું છે ફળ એમાં? શીઘ્ર આશ્રવ ક્ષય કરો. તેના તો ફળ શું આવશે? આશ્રવનો શું? અરે ભાઈ તે સરસ, ચાલો ભાવનાથી તે યાદ કર્યું સાચું, પણ એ વાત શબ્દથી આગળ વધીને ક્યાં વધવી જોઈએ? વિકલ્પથી પણ આગળ ક્યાં વધવી જોઈએ? ધારણા જ્ઞાનથી પણ ક્યાં? રૂચિ સુધી જો પહોંચશે તો કામ થવાનું છે. એટલે અંતરંગના ઊંડાણમાંથી, જેમ ગુરુદેવજી ઓલું શ્રીફળનું દ્રષ્ટાંત આપતા ને, શ્રીફળમાં શું હોય? છાલા હોય. એને છોડીએ તો ક્યાં? અંદર આમ થોડું જ ને કે ને, પછી ક્યાં આવે? કાચલીમાં આવે. કાચલીથી પણ દૂર કરીએ તો કોણ આવે? લાલ છાલ આવે. એને પણ દૂર શું કરીએ તો શું આવે? અરે એવી રીતે ભાઈમાં વિકલ્પોથી છૂટતા છૂટતા જે અંતરંગમાં રૂચિનો પ્રકાર એ અંદરમાં હોય તો આખું કામ થવાનું છે. બાકી તો નો ડાઉટ ગુરુદેવની વાણી સાંભળીને, જીનવાણી સાંભળીને, ભાવોમાં વિકલ્પોમાં પણ એનાથી પણ શું જવું પડશે? અંતરના ઊંડાણ. આ કોઈ પ્રશ્ન કોઈને પૂછીને એનું સોલ્યુશન નહીં નીકળે, પોતે પોતાના આત્માથી વિચારણા કરવી છે. બાકી એ પોતાને કે હું આ જે તત્વ અભ્યાસ જે કાંઈ કરું છું કોઈ અંતરંગની, એક કોઈ કે આપણને વિચારી લઈએ, બધા વચ્ચે અપમાન કર્યું હોય તો આમ કેવું લાગે? આમ શું કહે એને, હૃદયમાં કેવો ઘા લાગતો હશે? એવું ક્યારે લાગ્યું છે જીવનમાં? અરે ગુરુદેવજી ભગવાન આત્મા કે તો અંદરનો કોઈ એવો ઉલ્લાસ આવ્યો છે? બહારમાં કદાચ કોઈ વખાણ કરે તો ભલે વ્યક્ત ન કરે, પણ અંદરમાં શું હોય? એવું આવી એક અંદરની બે પ્રકારની મિથ્યાત્વની કેવી હીનતા છે, અને સમ્યક્તાની કેવી ઉત્કર્ષતા છે, બે વિકાર બે વચ્ચેનો વિભાગની ખ્યાલ આવો, એમ અંતરંગના ઊંડાણમાંથી હજા મૂળ પાયો ક્યાંથી, શરૂઆત ક્યાંથી થાય, રુચિથી. બધે રુચિ જ પૂજ્ય બેનસીમાં પણ ઘણી વાર એમનો તો એક સ્ટાન્ડર્ડ પેલી રુચિની વાતથી શરૂ થઈ, અને જ્ઞાયક એમના જેને કે બે પેટર્ન શબ્દો જ્ઞાયક અને રુચિ, બસ જ્ઞાયકના લક્ષ્ય આશ્રય રુચિ કરવાનો, અહીંયા રુચિ જ બધું કામ કરે છે. એક રુચિથી ઉપાડ થવો જોઈએ, મદદ દરિયે એ સમુદ્ર ઉછળે ભરતી આવે છે, એમ અહીંયા રુચિમાંથી જ્યારે કાર્ય થશે, ઉછાળો આવશે ત્યારે કાર્ય થશે. તો અંતરના ઊંડાણમાંથી રુચિ, અને હવે સાથે શું છે, લગ્ની, એની ધારા લાગવી જોઈએ. લગ્ની પછી બેનસીના શરૂઆતમાં છે ને, દિન રાત એની લગ્ની લાગવી જોઈએ. એમાં કાળ નહીં જવાનું, ક્ષેત્ર નહીં જવાનું કે ના હવે તો બહુ કર્યું ને, આ 10 લક્ષણમાં તો બહુ જ કરીએ છે ને. ગણધર દેવને પણ એમ લાગે છે કે હજી અમારે ઘણું કરવાનું બાકી છે. શું લાગે છે? ઘણું કરવાનું. અને જગ્યાએ આપણને શું લાગે છે? મેં ઘણું કર્યું છે, મોટો આંતરો છે બધા. તો અહીંયા અંદરની રુચિ સાથે શું છે, એની લગ્ની, એની ધારા નિરંતર શું છે. હવે શબ્દ શું સાહેબ હશે, લાગવી જોઈએ એટલે શું હશે, આમ લાગવી જોઈએ એટલે શું હશે. બહુ શબ્દો તો બધાને કહે, એક એક લાગવી એટલે શું હશે, થવી જોઈએ, લાગવી જોઈએ એટલે હજી બીજું શું, તને કોઈ કરાવી નહીં દે, શું છે, તને લાગવી જોઈએ. શેનાથી શબ્દ આવે છે, કોઈ કરાવી દે છે એના ઉપર છે કે પોતે કરવું પડશે એના માટે છે. તો તને આવું તારે કરવું પડશે, તારે તારા પુરુષાર્થથી આવી ધારા એકવાર કરવી પડશે. શાસ્ત્ર જેમ ઓલું હોય છે, ક્યારેક રોડ ઉપર જવું હોય તો એની ડાયરેક્શન માટેના શું હોય છે, સાઇનબોર્ડ ને બધા હોય છે કે ને. તો આપણે સાઇનબોર્ડમાં ઉભા રહેશું તો આપણે વધી પહોંચી જશું ને, તો શું છે એ તને દિશા દેખાડે છે, દશા માટે તારે જ કરવું પડશે. શાસ્ત્ર માર્ગ દેખાડે, ગુરુ માર્ગ દેખાડે, પણ પોતે અળગારે છે, તને નહીં કરાવી દે. તો લગ્ની લાગવી જોઈએ. હવે જે સમયસારમાં આવે છે અમૃતચંદ્ર સક્તમાં, 6 મહિનાનો અભ્યાસ કરવાની વાત, એ વાત ગુરુદેવ, જો આત્માના લક્ષ્ય, આ કન્ડિશન છે. ઘણી વાર એમ થાય ને, અમૃતચંદ્રાચાર્ય ખાલી 6 માસ કહે છે, એ પણ કેવો 6 મહિના, એટલે મેક્ઝિમમ ને, મેક્ઝિમમ છે એમાં 6 મહિના મેક્ઝિમમ છે. અને આપણે 6 મહિનાની જગ્યાએ તો કેટલા વર્ષ કરે, કેટલા વર્ષ કરે, એ કન્ડિશન ફૂલફિલ નથી કરી. કઈ કન્ડિશન છે? આત્માના લક્ષ્ય મોટી છે. આત્માના લક્ષ્ય એટલે શું છે? અરે જીવનમાં એકવાર કેમ ન થાય, જગતમાં હું એક જ છું, મારા માટે જાણે કોઈ જગતમાં રાગ દ્વેષ કરવા યોગ્ય વિષય જ નથી, એવી કંઈક પોતાના અસ્તિત્વની એક લગ્ની લાગે, રુચિ લાગે. આત્માના લક્ષ્ય 6 માસ યથાર્થ ધૂન લાગે. જો એક નવો શબ્દ શું આવ્યો, પહેલાં કયો આવ્યું, રુચિ, પછી કઈ હતી લગ્ની, હવે બીજો કયો શબ્દ આવ્યો, ધૂન. ધૂન લાગવી જોઈએ. એક ગુરુદેવજી એક પદ ગાતા નાનું આવ્યું, ધુનરે દુનિયા અપની ધૂન, જાકી ધૂનમે ન પાપ પુણ્ય. ધુનરે દુનિયા અપની ધૂન, પોતાના આત્માને એવી ધૂન લગાડજે જેમાં પુણ્ય પાપ નથી. અને એ પણ એક છે ને, શું છે ગુરુદેવજીનું એક વાક્ય, ધ ઉપરથી કાંઈ નથી, શું છે, હા પછી પૂરા થવા જોઈએ, ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધકતી ધૂણી, ધગત અને ધીરજથી દખાવવી, તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. અહીંયા કહે છે એવી એક ધૂન લાગવી જોઈએ. સામાન્યપણે 12માં હોય છે ને ધૂન, ધૂન, ધૂનમાં એક ધૂન શબ્દમાં શું આવતો હોય, જ્યાં બીજા કોઈ વિચાર ના આવતા હોય, બીજું કાંઈ ન હોય. તો એવું આત્માના લક્ષ્ય 6 માં યથાર્થ ધૂન, યથાર્થ ધૂન લાગે, તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. કોની ગેરંટી છે? આચાર્યની છે, ગુરુદેવસિંહની છે. કમસે કમ પહેલા આવો એક પ્રયાસ કરે, એક અનુભવ પહેલાની શું સ્થિતિ હોય, ખાવું ગમે કે ખાવું ન ગમે, સૂવું ગમે કે જાગ્રત રહેવું ગમે, બોલવું ગમે કે મૌન રહેવું પડે, ચાલવું ગમે કે ઉભા રહેવું ગમે, શું છે? કોઈમાં ઉપયોગ લાગે નહીં. આ એવી દશા થાય તો સમજવું કંઈક ધૂન લાગે, નહીં તો આપણને એમ થાય કંઈક બેમાંથી તો એક ગમે કે નહીં, ખાવું કે ભીખાર બેમાંથી એક જ હોય, કાં તો બોલવું ને કાં તો મૌન, બેમાંથી એક જ હોય ને. ક્યાંય ઉપયોગ ગુજરાતીમાં કઈ ઠરીઠામ ન થાય, ક્યાંય વૃત્તિ રહેતી નથી. પ્રવચન સારમાં એક દ્રષ્ટાંત આવે છે ને, એક વાણ મધદરિયે છે, એમાં પક્ષી એના ઉપર બેસી ગયું હતું. હવે એ પક્ષીને થાક લાગે તો કાંઈ ઉડવાનું મન થાય તો ઉડે તો છે, પણ અંતે ક્યાં આવે છે? એમ અહીંયા વૃત્તિ હજી ચારિત્ર પૂરું ન હોય તો જાય છે, પણ અંતે પોતાનું જે ઠરીઠામ સ્થિરનું ત્યાં પોતે પાછું આવે. એવી દશા થાય તો કે આત્માનો અનુભવ થયા વિના અંતે અહીંયા સુધી પહોંચવાનું છે. બનાસીદાસજી તો કંઈક એના માટે શબ્દો વાપરે છે, અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હે રસ કૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ. અનુભવ બે હોઈ શકે? માર્ગ ને એનું માર્ગનું ફળ બે હોઈ શકે? હા, કેવી રીતે? અનુભવ કેવી રીતે અધૂરું છે કે પૂર્ણ? અનુભવ અધૂરો છે કે પૂર્ણ? પૂર્ણ છે. તો પછી મોક્ષ માર્ગ નહીં હોય? અનુભવ પૂર્ણ છે કે અધૂરો છે? અનુભવમાં જ બે પ્રકાર છે. જ્યાં આત્માના અનુભૂતિમાં પુરુષાર્થની કમજોરી છે તો તેનું નામ ઉપાય, મોક્ષનો માર્ગ. એ જ અનુભવમાં પુરુષાર્થની પૂર્ણતા થઈએ, ઉપયોગ આત્મા જામી જાય તો એ જ અનુભવને હવે શું કહેવાય છે? પૂર્ણ અનુભવ જે પોતે જેવી રીતે આવે છે પ્રચુર સ્વસંવેદન, તો શું છે એ સ્વસંવેદન? અધૂરું છે કે પૂરું છે? કે સમ્યક દર્શન આદિ થશે તો અલ્પ છે, મુનિ દશા થશે તો પ્રચુર છે, અને પરમાત્મા થશે તો પૂર્ણ. જે આપણને સમયસારમાં છેલ્લે આવે છે એ જ્ઞાન માત્ર ભાવ કેવો છે, ઉપાય છે કે ઉપેય છે, કે બે છે, એવી રીતે અનુભવ છે. અનુભવની એક શરૂઆત છે, એની વૃદ્ધિ છે અને એની પૂર્ણતા છે. જીવના પોતાના પુરુષાર્થની આધારે, પ્રણતિના આધારે અનુભવની પણ આવી એક સ્થિતિ હોય કે અલ્પ છે, વૃદ્ધિ છે અને એક પૂર્ણતા. તો અહીંયા પણ અંતે ક્યાં પહોંચવું છે? અનુભવ સુધી પહોંચવાનું. એ વાત આપણને ફરીને ભલે આમ નાનો લાગે પણ એક વિચારવા જેવું છે. શું ફરીથી શું શબ્દ શરૂઆત છે એનાથી? અંતરના ઊંડાણમાંથી. અને શું છે? આત્માની રુચિ અને લગની. પછી શબ્દ શું છે? કોઈ કરાવી દેશે તો શું શબ્દ ભાઈ? લાગવી જોઈએ કે કોઈ કરાવી દેશે? નહીં, વી આર રેડી ટુ પે, એની જે કિંમત હશે એની. જીવે છે ને આ વાતની ક્યારેય પોતાની જવાબદારી એ વિચાર્યું નથી, કોઈ કરી દેશે અથવા કાંઈક કરતા કરતા થઈ જશે. જીવનમાં એક સાધના કરવી છે તો નિશ્ચિત કરવું, બહિર્મુક્તા એ કામ થવાનું નથી અને અંતર્મુક્તા એ થયા વગર રહેશે નહીં. પણ આખી વૃત્તિ જ બહિર્મુક્તામાં પડી છે, આવીને કોઈક કરી દેશે ને કોઈ કરી દેશે. અહીંયા એક અંતર્મુક્તાનો આ માર્ગ છે, અને એટલા માટે અંતર્મના ઊંડાણમાંથી શબ્દ એ કર્યો. અને ગુરુદેવ કે ખરેખર તો આચાર્યદેવે પણ કીધું, યથાર્થ રુચિપૂર્વક આત્માના લક્ષે જો છ માસ એની ધૂન આત્માના અભ્યાસની, આત્માની મહિમાની રુચિની, તો અનુભવ થયા વિના રહેશે જ નહીં. 84 નંબરના બોલ ઉપર આપણે આવીએ. શરીર શરીરનું કામ કરે છે અને આત્મા આત્માનું. એ તો બરોબર, બટ નેચરલ છે ને, શરીર શરીરનું કામ કરે છે અને આત્મા કેમ, આટલું સિમ્પલ છે, આમાં શું નવું શીખવાનું છે? અરે એ શબ્દોના શબ્દ નહીં જાણતો, આમાં તો આખું ભેદજ્ઞાન થઈ જાય. શું છે, શરીર શરીરનું ક્યારે પણ આવી વૃત્તિ નથી થઈ, શબ્દ તો બોલી લીધા હશે. શરીરના પરિણમન વખતે ક્યારે પણ પોતાનો ભાવ જોડાયેલો રાખ્યો છે? દૂરની વાત નહીં, અત્યારના હાથ ઊંચો નીચો થયો તો અંદર અભિપ્રાય શું પડ્યું છે, મેચ કર્યું છે? અને તો એમ કેમ થાય, શરીરમાં શું, હું ઈચ્છા કરીશ તો ચાલીસ કે નહીં, અહીંયા ઘર સુધી કેવી રીતે પહોંચીશ? બોજ બોજ શબ્દો બહુ સીધા સરળ લાગતા હોય, પણ એનાથી જો વિચાર કરીએ, શરીર શરીરનું કામ કરે જો એવો ભાવ ખરેખર બેસી ગયો હોય તો શું થાય, શરીર પ્રત્યેનું એકત્વ કેમ રહે છે? તમે કરતા પણ એમાં કેમ આવે છે, સ્વામિત્વ કેમ આવે છે? કોઈ આપણને એમ પૂછે કે આ શરીરનો સ્વામી કોણ, તો શું જવાબ દેશે, શું સર જવાબ શું આવશે? કદાચ ચાલો આપણે બહુ જેને કોમળ હશે તો નહીં બોલીએ, પતંગ દેખાતું નથી કોનું શરીર છે એમ નહીં. એક અભિપ્રાયમાં એક અંશ પણ ભિન્નતાનો ભાવ નથી, એક અંશ પણ ક્યાંય નથી. એ બીમાર પડે તો એ ગમતું નથી ભલે, પણ હું બીમાર છે તો ભાવ રહેશે જ અંદરમાં, અને જ્યાં નિરોગ થતા હું એક એક. એટલા માટે જે છૂટે દેહાધ્યાસ છે ને, દેહાધ્યાસની અરે રાગમાં એકત્વની એ તો બધી નહીં, પણ પેલા છૂટ દેહાધ્યાસનો, અને એના માટે શરીર. અને આના ઘણા શબ્દો તમે લઈ શકે, શું લઈ શકાય, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, તો શું છે આવે, એમાંથી આ શું શબ્દોથી શું જુદું છે? કોઈ કોઈ પલટે નહીં છોડી, પણ શું થાય, શબ્દોની પાછળ રહેલું ઊંડાણ જો લક્ષમાં નહીં આવે તો શબ્દો શબ્દ મારે. એક વાર પણ એમ થાય, આ શબ્દો કેવા, શરીર શરીરનું કામ કરે છે, શબ્દો કેવી રીતે આવ્યા છે, કેટલું શરીર પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિનો ભાવ હશે ત્યારે આ શબ્દો મોઢેથી આવે છે. કદાચ શબ્દો આવા મોઢેથી આપણે આવતા પણ નહીં, ઠીક અહીંયા ચાલતું હોય ને બોલી લીધું જુદી છે, પણ શરીર શરીરનું કામ કરે છે, હું એનો કોઈ માલિક સ્વામી કરતા ભોગતા જે કાંઈ કહો હું નથી, એટલી ઉપેક્ષા વૃત્તિ પણ. કારણ કે મૂળ પાયામાં અસ્તિત્વ ન્યાજ માયનું તો બધું શું એ જ થવાનું છે, અને એની સામે આત્મા આત્માનું. તો ચાલો એટલું તક પૂરું નથી લખતો, આત્મા આત્માનું પછી શું વંચાય, કામ કરે છે, બે કોમન બેને માટે, શરીર શરીરનું કામ કરે, શરીર શરીરનું કામ કરે, આમને આમ બેઠા રહેશું ચાલો, તો આપણી ઈચ્છા નહીં કરી ત્યારે ઊભા નહીં થઈએ ને, નહીં થઈએ ને, ક્યાંથી થશે, આમને આમ બેઠા છીએ, હવે આપણે ઈચ્છા કરશું ત્યારે ઊભા થશું કે નહીં? છ દ્રવ્યમાં ખરેખર છ ભલે ન આવડે, પણ એક ખાલી જીવ અને પૂતગલ જો આવશે ને તો એ ઘણું છે. બીજા તો આપણા ઇન્દ્રિય જ્ઞાનના ગમ્ય પણ ન થતા, એ તો શાસ્ત્રમાં લખાય. બાકી હંમેશા કોની સાથે સંબંધ છે, પૂતગલ સાથેનો. અરે જેનું ભેગા થવું છૂટા થવું તેનો સ્વભાવ છે. તો હું અને આ પૂતગલ બે પોતપોતાનું કામ કરી રહ્યા છે, પોતપોતાનું કામ કરી રહ્યા ત્યારે તો બે ભિન્ન દ્રવ્ય છે. અભાવ આપણે કદાચ શીખ્યું જ હશે, કદાચ અભાવ કોને કહેવાય, અભાવ તો ચાર પ્રકારના છે, પણ અભાવ કોને કહેવાય, પછી કયો અભાવ, પછી નો વાત, અભાવ કોને, એકનું બીજામાં ન હોવા પણ, બહુ સિમ્પલ, એકનું બીજામાં, અને જો એકનું બીજામાં અસ્તિત્વ નથી, હોવા પણ નથી, તો કરવા પણ ક્યાંથી આવે? પણ આ બહુ જ પાયાના છે ને, આ શબ્દો આપણે ભાવ શીખીને. એક બાજુ શું કહેવું, એકનું બીજામાં અભાવ એટલે ન હોવા, એ પછી અભાવ, એકનું બીજામાં ન હોવું, અસ્તિત્વ નથી, અને જો એનું મારામાં અસ્તિત્વ નથી મારું એનામાં નથી, તો હું એનું કરું અને એ મારું કરી કેમ સંભવ હોઈ શકે? પણ આવા ભાવો થોડાક, જેમ બહુ સિમ્પલ લાગે એવા શબ્દો છે, પણ આપણે સામાન્યપણે શું શીખતા હોઈએ છીએ? દ્રવગુણ પર્યાય ભાવ શીખીએ છીએ, એની સાથે અભાવ પણ શીખવા જેવું છે. કોઈને પ્રશ્નોત્તર માળામાં ખબર હશે, એમાં પહેલા ભાગની અંદર પહેલું ચેપ્ટર શેનું છે? દ્રવ્યનું છે. પછી બીજું ગુણનું છે, ત્રીજું પર્યાયનું, અને ચોથું અભાવનું છે. આપણે, હું એક દ્રવ્યગુણ પર્યાયમય છું, સારી વાત છે, પણ શું છે બીજાથી શું છે મારો? તો બીજાનો મારામાં અભાવ અને મારો બીજામાં અભાવ છે. તો પ્રશ્ન કરવા પણ આનો ક્યાં રહે છે? તો શરીર અને આત્માનો સહજતાનો આ એક ભિન્નતાનો ભાવ અંદરમાં ચાલે છે. તો શબ્દો પણ કેવા નીકળે? શરીર શરીરનું કામ કરે છે. આ ભાઈ શું કરે છે? ભાઈ એ ભાઈ એનું કામ કરે. આમ સહજતામાં આવા એ શબ્દો આવતા હોય કે શરીર શરીરનું અને તો આત્મા આત્માનું કામ કરે, તો આત્મા શું કામ કરતો હશે? શરીર શરીરનું કામ કરે છે તો ત્યારે આત્મા આત્માનું કામ કરે, તો આત્મા શું કરતો હશે? જીવનમાં એ વિચારવું કે હું જ્ઞાનમય આત્મા છું, અને કળશમાં છે ને, તો જ્ઞાનમય આત્મા જ્ઞાન સિવાય બીજું કરે શું? શરીરનું પણમનનું જ્ઞાન છે, પણ એમાં મારું કરવા પણ ક્યારેય ભાવમાં આવતું નથી. આત્મા આત્માનું કામ કરે, જો યથાર્થપણે ખ્યાલમાં આવ્યું તો શરીરનું કાર્ય થાય છે, એનાથી થાય છે, એનું શું રહી જાય છે? જ્ઞાન રહી જાય છે, પણ હું કરું છું એવું શું છૂટે છે? શું કરે છે? એકત્વ છૂટે છે, કર્તૃત્વ છૂટે છે. એનાથી આગળ જો ઉપયોગ સ્વરૂપમાં જામી ગયો તો એ તરફના લક્ષનો વિકલ્પ પણ નથી રહેતો. પણ કંઈક એવો પેલો ભાવ તો કરે કે શરીર શરીરનું કરી રહ્યો છે, હું આત્મા મારું કામ કરું, અને મારું કામ શું છે? જ્ઞાનમય આત્માનું કામ જાણવું છે કે વિકલ્પ કરવું છે? એકત્વની વાત નહીં, અસ્થિરતાનો વિકલ્પ કરો એ તો છે કે નહીં? એ પણ આત્માનું કાર્ય નથી. જ્ઞાની ક્યારે પણ અસ્થિરતાના વિકલ્પમાં પણ એકત્વ નથી કરતા. એકત્વ પૂર્વકના મિથ્યાત્વના ભાવ તો છે જ નહીં, પણ અસ્થિરતાના રાગ ઉભા થાય છે એમાં પણ એકત્વ નથી. કારણ કે મારું કાર્ય શું છે? જ્ઞાન. હું જ્ઞાનમય આત્મા છું. જ્ઞાનમય આત્માનું જાણવા સિવાય બીજું કાર્ય હોઈ શકે નહીં. શરીર શરીરનું કામ કરે છે. આ તો બધું ક્યારેક આમ લાગે, આમ અનુકૂળ હોય, શરીર નિરોગી હોય ને આ બધું, ત્યારે આ બરોબર લાગે ને. આ ક્યારે વાત લાગુ પડે? શરીર રોગી હોય ત્યારે આ કામ લાગે, કે શરીર નિરોગી હોય ત્યારે શરીર શરીરનું કામ કરે છે એમ આવે? પેલું મૂળ પાયામાં તે ભૂલ કરી શરીરને વળી રોગી નિરોગી શું છે? શરીરના પોતાનું સ્પર્શ રસ ગંધનું પરિણામન છે. એમાં રોગી અને નિરોગી તારા મોહ ભાવે ભેદ પાડ્યા છે, બાકી શરીરને માટે રોગી નિરોગી શું છે નથી. આ શરીર શરીરનું કામ કે એ ભાવ પણ નથી બેસતો. શરીરમાં પણ મારી ઈચ્છા પ્રમાણે થાય તો શરીર કેવું છે? નિરોગી, સારું છે. શરીર મારું ધાર્યું ન થાય એમાં તસ્વું છે? શરીર શરીરનું કામ કરે છે, અને હું આત્મા આત્માનું કામ એટલે જાણવાનું કામ એ કરે છે. બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. જો આવ્યું શબ્દ શું આવ્યો? ભિન્ન છે અને તેથી તે સ્વતંત્ર. અને બે પાછા શું છે? બંને પાછા શું શબ્દ છે? કેમ રિપીટ ભિન્ન ભિન્ન કેમ લીધું? વાયસે વર્ષા બે છે, વન વે નથી. શરીરથી કોણ ભિન્ન છે? આત્મા ભિન્ન છે. હું તો એકમેક છું નહીં. બહુ જ વિચારીને પોતા પણ કેમ ના લાગતો? આત્મામાં કેમ પોતા પણ હું પણ કેમ નથી યાદ આવતો? જીવમાં કેમ નથી આવે? તો શરીર અને હું ભિન્ન, અને હું અને એ વાયસે વર્ષા છે, બંને ભિન્ન ભિન્ન. અને જો બંને ભિન્ન ભિન્ન છે તો કેવા છે? એકબીજા ઉપર આધારિત નથી, એકબીજાને આધારાદિત સંબંધ નથી, અને તેથી બે કહેવાય છે સ્વતંત્ર. આ ક્યારની વાત ચાલે છે? સિદ્ધ થયા પછી ક્યારની વાત છે? જે વખતે શરીરનો એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે, સમયસારમાં તો ત્રીજી ગાથા ગુરુદેવજી બહુ જ યાદ કરાવતા, છેલ્લા વર્ષોમાં તો ખાસ યાદ કરાવતા. પણ શું થઈ, શરીરથી ભિન્નતાનો ભાવ બેસે ને એને વાત ક્યાં સુધી ને લઈ જવી છે, એ બધી વાત નહીં. તો અહીંયા એક ત્યારે એક એમાં કયો શબ્દ વાપરો છે, એ શરીર અને આત્મા એટલે પોતાના અનંત ધર્મોને ચૂંબે છે, પણ પડદેવોને ચૂંબતું નથી, સ્પર્શતું નથી, અડતું નથી, બધા છે ને. એ ક્યારની એમાં વાત લીધી, ક્યારની પરિસ્થિતિની વાત છે? એમાં કયો શબ્દ? અત્યંત નિકટ એક ક્ષેત્ર અવગા છે ત્યારે. શું શબ્દ વાપરો છે? અત્યંત નિકટ એક ક્ષેત્ર અવગા સંબંધ છે ત્યારે દરેક દ્રવ્ય પોતાના અંતરંગમાં રહેલા અનંત ધર્મોના ચક્રના સમૂહને ચૂંબે છે, સ્પર્શે છે, અડે છે, પણ એકબીજાને તેઓ આવી પરિસ્થિતિ છે તો હજી તો બાહ્યના પદાર્થો પ્રત્યક્ષ ભિન્ન દેખાય, એમાં એકત્ર છૂટતો નથી. અહીંયા શરીરની જ વાત લીધી, નિકટ સાવ, બાકી તો પર પદાર્થમાં જે એક તો નોતા ને મેળા છે, અને મેળાથી ક્યારે છૂટશે એનો ભરોસો નથી, અને છતાં એકત્વ નથી છૂટતો. અહીંયા તો બંને શરીર અને હું બંને ભિન્ન ભિન્ન છે, અને તેથી ભિન્ન ભિન્ન હોવાથી શું છે, એકબીજા ઉપર આધાર નથી, એકબીજાથી ભિન્ન છે, તો બંને કેવા સ્વતંત્ર. નેબર ભલે ને એક કોમનવેલ્થ હોય, અને તો પણ એકબે કેવા છે, ભિન્ન છે, અને ભિન્ન હોવાથી કેવા છે, સ્વતંત્ર છે. અને સ્વતંત્રતાનો જો ખ્યાલ આવશે તો જેનાથી ભિન્નતા ભાસે એના વિકલ્પો છૂટતા જશે. પાડોશીના કેટલા વિકલ્પ કરતા રહેતા હશે. અહીંયા આખી ભિન્નતાનો ભાવ પેલો ખ્યાલમાં આવો, અને ભિન્નતાનો ભાવ ક્યારે ખ્યાલમાં આવશે, એનો અભાવ છે. ભિન્ન છે, અભાવ છે, તો ઈ એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું. બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. શરીરનું પરણમન જે વખતે જે રીતે થવાનું હોય તેના પોતાથી જ થાય છે. અહીંયા જ મુશ્કેલી છે. આપણો અભિપ્રાય શું કહે છે, ફરીથી વાંચે. શરીરનું પરણમન જે વખતે જે રીતે થવાનું હોય તે મારી ઈચ્છાથી થાય, એટલું આપણું છે અહીંયા. તેના પોતાથી નથી, શું છે, આમ તો માણસ એનું જે પરણમન થવાનું, પણ એ શેનાથી થવાનું છે, શરીર. અરે જો તું એમ માનતો મારી ઈચ્છાથી થાય તો તે ભિન્ન કેમ માય, ભિન્ન ક્યાં માયના, તે એને સ્વતંત્ર ક્યાં માયનું, શરીર શરીરનું કામ કરે ક્યાં તે માયનું. શરીરનું પરણમન જે વખતે જે રીતે એટલે જે કોઈ બારમાં એને રોગ આવ્યો, નિરોગ જેને કહેવા માત્ર છે, બાકી બે એના જે પ્રકાર એ શરીરમાં કંઈક ઈચ્છાથી વિરુદ્ધ કાર્ય થયું, શરીર કપાઈ ગયું, જે કાંઈ પ્રકાર. પણ આવું થિયરીમાં બહુ સારું લાગે છે, પણ ક્યાંક એક આંગળી પણ થોડીક કપાઈ ગઈ, ક્યાંક આમ દબાણી પણ હોય તો શું થઈ જાય, દુઃખ તો અમને થાય છે કે નહીં, તો શરીર આપણું છે ત્યારે દુઃખ થાય છે ને, આપણું શરીર છે એટલે તો દુઃખ થાય છે, આપણું શરીર ન હોત તો દુઃખ ના થાય, એ વાત બરોબર છે. શરીરનું દુઃખ નથી, શરીરનું સુખ પણ નથી, તારા ભાવોનું તને વેદન છે. સુખ દુઃખ શું છે, વેદનભૂત ભાવ, અને વેદનભૂત ભાવ પોતાથી ક્યાંય બહાર હોય જ ન હોય, એ તને શરીર પ્રત્યેનો મોહ છે. કોઈ કે ના એ તમે ભલે કયો, પણ અરે જો એવો જો નિયમ બાંધવો છે તો ઉપસર્ગ અને પરિસરના સમયે મુનિરાજને શું હશે, સુખ હશે દુઃખ હશે, આકુરતા હશે શું હશે, અરે એ શરીર શરીરનું કામ કરે છે એવો એવો ભાવ શ્રદ્ધા નહીં, ચારિત્રની ઉત્કર્ષતામાં એટલો થઈ ગયો છે કે એના પ્રત્યે લક્ષ નથી, અરે પ્રચુર આનંદનું વેદન કરે છે. એમ ન માનવું કે આ ખાલી થિયરીની થિયરી છે. આચાર્ય દેવે ચારિત્રની અપેક્ષાએ પણ કરીને બતાવે છે મુનિરાજ, અને જ્ઞાની ધર્માત્મા ભેદ જ્ઞાનથી પણ એટલી ધારાય કરાવી શકે. આપણે કોઈ દી નથી કર્યું એટલે આપણને એમ લાગે ધીસ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ નથી, જ્ઞાનીએ શ્રદ્ધા અપેક્ષાએ સિદ્ધ કર્યું છે, અને મુનિરાજ છે એ ચારિત્રની ઉગ્રતાએ ઘોર તપશ્ચર્યામાં પણ મનને બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. અને ગુરુદેવજી ત્યાં ક્યાં સુધીના શબ્દો વાપરે, આંખનો ખૂણો લાલ ન થાય એ સંબંધીના વિકલ્પ ન ઉઠે. આપણે તો શરીરના એકત્વ સિવાય બીજું કોઈ વિચાર્યું જ નથી, અને તેથી શું દશા થશે. તો અહીંયા તો એમ નથી, આટલું આટલી ઉપેક્ષા વૃત્તિ શરીર પ્રત્યે જીવનમાં એક વિચારો ક્યાંક અધિક રાગ કર્યો છે ને, છોડવા માટે અધિક પુરુષાર્થ કરવો પડશે. જ્યાં કોઈ પણ વિષય, આ તો શરીર છે, બાકી કોઈ પણ વિષયમાં જો અધિક રાગ થયો ને, એ જ્યારે છૂટશે ત્યારે અધિક આકુરતા અને દ્વેષ થશે. ક્યારે પણ એક અધિક રાગ અધિક મર્યાદાની બહાર કરીશ નહીં, જોકે કરવા જેવું નથી, પણ અત્યારના તો એક મર્યાદા કરજે રાગની. તો એ શું છે કે શરીરનું પરિણામ જે વખતે જે કાળે જે રીતે થવાનું હોય, જે એક એક શબ્દ આમ સહજતાનો છે, થવાનું હોય હું કરવાનો છું એમ નથી શબ્દ, કોઈ બીજો કરે છે એમ પણ નથી, એનું પોતાનું જે કાળે અને જે રીતે થવાનું હોય તેના પોતાથી તેના માટે કોણ શબ્દ લેવો છે, શરીર લેવું છે, તેના એટલે જીવના નહીં. આ તો તેના શબ્દ સર્વનામ વાપર્યું છે, તો એમાં કોણ લેવું છે, તેના શરીરના પોતાથી જ થાય છે, પોતાની જ થાય છે. એમાં માણસના હાથની વાત ક્યાં છે, એ માણસ એટલે હું જીવ છું, એના શું શબ્દ છે, મારો હાથની વાત એટલે મારો કોઈ અધિકાર નથી. હાથની વાત પાછી એમ કે છે એમ નહીં, અહીંયા શરીરનું પરણમન જે કાળે જે રીતે થવાનું એ એનાથી નિશ્ચિતપણે થવાનું છે. એમાં જીવના અભિપ્રાય ઈચ્છા કરતા બુદ્ધિ કોઈ એનો કોઈ એમાં અધિકાર છે જ નહીં. અને એની સામે હવે આત્માના પરિણામનું શું છે એની વાત આગળ.
વિનાશી હો આત્મ સ્વરૂપ સજા નંદેશો દ સ્વરૂપી, અવિનાશી હો આત્મ સ્વરૂપ સજા નંદેશો દ સ્વરૂપી અવિનાશી.